मंगलाचरण।
नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहूणं मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्म भूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये।
जो आपणे जैन सिद्धांत प्रश्नोत्तर माळानो स्वाध्याय चाले छे एमां आपणे त्रीजो पर्याय अधिकार चालु छे। आ पर्याय अधिकारमां आपणे जीवना ज्ञान गुणनी पर्यायोनो स्वाध्याय आपणे चालतो हतो। આપણે એમાં જ આગળ વધીએ છીએ થોડા। જો સૌથી પહેલા આપણે લાસ્ટ ટાઈમ જે જ્ઞાન ગુણની પર્યાયની વાત ચાલુ કરી હતી ને, કોઈને યાદ હોય તો, સૌથી પહેલા આપણે જોયું હતું જ્ઞાન ગુણની, જો લખેલું જ છે ઓલરેડી, ઓકે, જ્ઞાન ગુણની બે ટાઈપની પર્યાય કઈ છે? બે, સમ્યક અને મિથ્યા, સમ્યક અને મિથ્યા જ્ઞાન। મિથ્યા જ્ઞાનના ત્રણ પર્યાય બહુ ઈઝી છે, કુમતિ, કુશ્રુત અને કુવતિ, કુશ્રુત અને કુવતિ। સમ્યક જ્ઞાનના બે પ્રકાર, પ્રમાણ અને નય, પ્રમાણ અને નય। પ્રમાણના બે પ્રકાર, પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ। પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ, એક દેશ પ્રત્યક્ષ અને સકલ દેશ અથવા સકલ પ્રત્યક્ષ। પરોક્ષ પ્રમાણની બે પર્યાયો, મતિ જ્ઞાન અથવા સુમતિ જ્ઞાન અને સુશ્રુત જ્ઞાન। એક દેશની સુઅવધિ મન પર્યાય અને કેવળના। આખો ચાર્ટ યાદ રહી ગયો આપણને, ઓકે। આ કેવળ જ્ઞાન એક કેવી પર્યાય છે? સ્વભાવ અર્થ પર્યાય છે, જીવના જ્ઞાન ગુણની સ્વભાવ અર્થ પર્યાય છે। અને આ બાકીની આ સુઅવધિ મન પર્યાય, સુમતિ, સુશ્રુત એ કેવી પર્યાય છે? એ એક દેશ સ્વભાવ અર્થ પર્યાય છે, કેમ કે આ કેવળ જ્ઞાનની અપેક્ષા એ અપૂર્ણ છે, એટલે પૂર્ણ સ્વભાવ અર્થ પર્યાય નથી। પણ આ મિથ્યા જ્ઞાનની અપેક્ષા એ સમ્યક છે, માટે એક દેશ એને એક દેશ સ્વભાવ પર્યાય કહેવાય છે। અને આ કેવી પર્યાય છે? આ વિભાવ અર્થ પર્યાય છે, ઓકે। આટલું તો આપણે પહેલા જોઈ લીધું હતું, આ એક ચાર્ટ આપણે જોયો હતો। પછી સેકન્ડ ચાર્ટ આપણે જોયો કે મતિ જ્ઞાનના પ્રોક્સિમિટીની અપેક્ષાએ ત્રણ ભેદ કર્યા હતા। મતિ જ્ઞાન આમ છે તો પરોક્ષ, આમ છે તો પરોક્ષ જ્ઞાન, પણ જો કોઈ પદાર્થ એકદમ સામે આપણી આમ પ્રત્યક્ષ જે એમ જણાતો હોય, ભલે ઇન્દ્રિયના નિમિત્તે જણાય છે, પણ તો પણ આમ પ્રત્યક્ષ જેવો ભાસે છે, તો લોક વ્યવહારમાં એને પ્રત્યક્ષ જાણવું કહેવાય છે। મતિ જ્ઞાન છે પરોક્ષ, પણ લોક વ્યવહારમાં એને પ્રત્યક્ષ જાણવું કહે છે, માટે એને સામ વ્યવહારિક, સામ વ્યવહારિક પ્રત્યક્ષ। પછી આ કેવું છે? અંશે પરોક્ષ અને સંપૂર્ણ પરોક્ષ। સંપૂર્ણ પરોક્ષ એટલે કે જેવા બહુ દૂરની વસ્તુ છે, આપણે ક્યારેક ઇમેજિનેશનથી જાણીએ છીએ, એનું કોઈ ડાયરેક્ટ નથી, કોઈ સંપૂર્ણ પરોક્ષ છે। એક દેશ અંશે પરોક્ષ કેવું છે? કે આમ જેટલું આમ વર્તમાનમાં પ્રત્યક્ષ દેખાય છે એવું પ્રત્યક્ષ નથી, એટલે એવું ડાયરેક્ટ નથી, પણ હવે કોઈ વસ્તુ સાંભળી, કોઈ સ્મેલ સૂંઘી, તો એને અંશે પરોક્ષ કહેવાય છે। ખ્યાલ આવે છે? આ ક્લિયર થયું? સેકન્ડ ચાર્ટ
ઓકે.
એના પછી આપણે થર્ડ ચાર્ટ જોયો હતો કે મતિ જ્ઞાન ના બીજા શબ્દો અથવા બીજા નામ અથવા તો એના એના પ્રકાર, તો એમાં આપણે પાંચ જોયા હતા. યાદ છે કોઈને પાંચ? વેરી ગુડ. મતિ, સ્મૃતિ, પ્રત્યભી, તર્ક અને અનુમાન. અનુમાન જો હવે આમાં લાસ્ટ ટાઈમ આપણે થોડુંક એક્ઝામ્પલમાં એવું આ તર્ક અને અનુમાનમાં વી વર નોટ એબલ ટુ ડિફરન્શિયેટ વેરી વેલ. આને ફરીથી થોડુંક જોઈએ પછી આગળ વધશે. જો સૌથી પહેલા કોઈ પદાર્થ ઇન્દ્રિય અને મનના નિમિત્તે જાણ્યો, આંખથી કાનથી કોઈ પદાર્થ જાણ્યો અથવા મનથી વિચાર કરીને કોઈ પદાર્થનો વિચાર કર્યો, તો એવા જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. એવા જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. હવે વર્તમાનમાં કોઈ પદાર્થને જાણ્યો તો ફર્સ્ટ ટાઈમ એનું જ્ઞાન થયું ને આપણને. ફર્સ્ટ ટાઈમ એટલે સમજો કે કોઈ જૂની વસ્તુ પણ આપણે જાણી હતી. કે સમજો કે તમે 5 વર્ષ પહેલા તમે મોરક્કો ફરવા ગયા હતા અને હમણાં કંઈક મોરક્કોની વાત આવી. ઇમેજિન કરો, તો હમણાંનું જે જાણવું થયું, ખ્યાલ આવે? હમણાં કાનથી આપણે સાંભળ્યું અને જે જાણવું થયું એ આ મતિ છે. એ આ મતિ જ્ઞાન છે, બરાબર? હવે જૂનું જે આપણે પહેલા મોરક્કો ફરવા ગયા હતા અને ત્યાંની મેમરીઝ આપણા જ્ઞાનમાં હજી છે ને, એને સ્મૃતિ કહેવાય. કે અમે ગયા હતા ત્યારે અમે આમ કર્યું હતું, એ જે સ્મૃતિ આપણા જ્ઞાનમાં છે, મેમરી, એને સ્મૃતિ કહેવાય, બરાબર? હવે જે વર્તમાનમાં જાણ્યું અને જે પહેલું જાણ્યું હતું એને કોરિલેટ કર્યું અને એને કોરિલેટ કરીને કે હા હું પણ એ જગાએ જ ગયો હતો, તો એને કહેવાય પ્રત્યભી જ્ઞાન. પ્રત્યભી એટલે કે જે જૂની સ્મૃતિ અને વર્તમાનના જ્ઞાનને કમ્પેર કરવું, કોરિલેટ કરવું. આ ખ્યાલમાં આવે છે? તો એને પ્રત્યભી કહેવાય. હવે તર્ક અને અનુમાન. હવે આના માટે મારે એક્ઝામ્પલ ચેન્જ કરવું પડશે. જો એમ સમજો કે આપણે ફરીથી ઓલું એક્ઝામ્પલ લઈએ, લાસ્ટ ટાઈમ જે આપણે જોયું હતું ને એક્ઝામ્પલ, કે મંદિરની બહાર કોઈ ચપ્પલ પડ્યા છે, તો એ ચપ્પલને જાણીને પર્સનને જાણવો. હવે એના ઉપર આપણે પાંચે જ્ઞાન લગાવશું. સપોઝ આપણે મંદિરમાં એન્ટર થયા અને ઓલું શૂ રેક છે, ત્યાં શૂ રેકની બહાર જ નીચે કોઈ ચપ્પલ પડ્યા હતા, એ ચપ્પલને આપણે જોઈને જાણ્યા, તો પહેલા જોયું, સૌથી પહેલા જોયું આપણે અને એનું જ્ઞાન થયું, તો એને કહેવાય મતિ જ્ઞાન, બરાબર? હવે આવા જ ચપ્પલ કોઈ XYZ પર્સનના છે, સમજો કે મારા પપ્પાના છે, વોટએવર, કોઈ XYZ પર્સનના આવા જ ચપ્પલ છે એવું આપણી મેમરીમાં પહેલાનું પડ્યું છે કે નહીં? આપણી મેમરીમાં એવું પહેલાનું પડ્યું છે ને કે આવા જ ચપ્પલ કોકના છે, એ સ્મૃતિ જ્ઞાન. ખ્યાલ આવે છે? તો હવે એને અને ઓલા ચપ્પલ સ્મૃતિવાળાને કમ્પેર કર્યા કે અરે આ તો ઈજ છે, એ કમ્પેરેટિવ જ્ઞાનને કહેવાય પ્રત્યભી જ્ઞાન. એ કમ્પેરેટિવ જ્ઞાનને પ્રત્યભી જ્ઞાન. હવે તર્કનો શું મતલબ? જો વ્યાપ્તિ જ્ઞાનને તર્ક કહેવાય. વ્યાપ્તિ જ્ઞાન એટલે કે ઇફ ધેર ઇઝ અ સબસ્ટન્સ અને ધેર ઇઝ અ પ્રોપર્ટી, તો સબસ્ટન્સ અને પ્રોપર્ટીને ઓલવેઝ કોરિલેશન હોવું એને વ્યાપ્તિ જ્ઞાન, એને વ્યાપ્તિ કહેવાય. તર્ક જ્ઞાન વ્યાપ્તિ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે પહેલા હું વ્યાપ્તિ સમજાવું છું કે વ્યાપ્તિ કોને કહેવાય. કે જેવી રીતના કોઈ પણ ગોલ્ડન આર્ટિકલ હોય, ગોલ્ડન એટલે સોનાનો, તો એનો કલર ગોલ્ડ જ હોય એ વ્યાપ્તિ કહેવાય. જ્યાં જ્યાં અગ્નિ છે ત્યાં ત્યાં હીટ પણ છે. ચાલો, જ્યાં જ્યાં શુગર છે તો એ વસ્તુ સ્વીટ જ છે, એને વ્યાપ્તિ કહેવાય. ખ્યાલ આવે છે? તો વ્યાપ્તિ જ્યાં જ્યાં હોય અને તમે પ્રોપર્ટીથી પદાર્થનું અનુમાન લગાવો તો એને તર્ક કહેવાય છે. વ્યાપ્તિ જ્યાં હોય અને તમે પ્રોપર્ટીથી પદાર્થનું અનુમાન કરો એને તર્ક કહેવાય. જેવી રીતના આપણા કરંટ એક્ઝામ્પલમાં એ ચપ્પલને આપણે જોયા અને જોઈને આપણને મટીરિયલનો ખ્યાલ આવ્યો કે સમજો કે એ ચપ્પલ વોટેવર રબર જેવા દેખાય છે, તો એ જોઈને આપણે નક્કી કર્યો કે આ રબરના ચપ્પલ છે. આપણે તેની પ્રોપર્ટી જોઈ, ખ્યાલ આવે છે કે નહીં, અને એનાથી એ પદાર્થનું અનુમાન લગાવવું. અનુમાનનો શબ્દ, અનુમાન અલગ છે એટલે એને આપણે અનુમાન શબ્દ નથી વાપરતા, પણ એ પદાર્થને જોઈને એને જોઈને એ વસ્તુ શેનાથી બનેલી છે એ જાણવું એને તર્ક કહેવાય છે. ખ્યાલ આવે? તર્ક ઇઝ મચ મોર ક્લોઝર એમ. એટલે એ પદાર્થની વ્યાપ્તિમાં જ આ ચિહ્ન જોઈને, જો પરિભાષા આપણે શું જોઈતી જોઈએ, કોઈ ચિહ્ન દેખીને એ ચિહ્ન વાળો અહીંયા જરૂર હોવો જોઈએ એવો વિચાર એને તર્ક કહેવાય. બીજું એક્ઝામ્પલ હજી પાછું આપું છું. આ ચપ્પલમાં કેવી રીતના થયું કે એને જોયા અને રબરના બનેલા છે એવું કો રિલેશન કરવું એને તર્ક કહેવાય. અને અનુમાન કોને કહેવાય? કે આવા ચપ્પલ તો મારા પપ્પાના છે, તો આ ચપ્પલ અહીંયા છે તો પપ્પા પણ અહીંયા હોવા જોઈએ. એ ચપ્પલથી પર્સનનું અનુમાન કર્યું. ખ્યાલ આવે છે? હવે ચપ્પલ અને પર્સનમાં વ્યાપ્તિ નથી, એ સમજાય છે કે નહીં તમને? ખ્યાલ આવે છે? એ ચપ્પલ પપ્પાના છે, પણ એ બે પદાર્થ એકબીજામાં ઓલવેઝ વ્યાપ્ત નથી. એટલે અનુમાન થોડુંક બે પદાર્થને કોરિલેટ કરતું પણ જુદું છે. અને તર્ક કેવું છે કે ઈ ને ઈ જ પદાર્થમાં એક વ્યાપ્ત વ્યાપક સંબંધ હોવો જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. જેવી રીતના આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે જેવી રીતના એક ગોલ્ડન રિંગ છે, બરાબર? તો હવે એ રિંગને કોઈ સપોઝ કોઈ પહેરી છે અને એ જોઈને આપણે કેવું કે હા સોનાની બનેલી છે. આપણે પદાર્થનો કોઈ એનાલિસિસ નથી કર્યું, પણ એના ખાલી કલરથી આપણે એમ કહીએ છીએ કે આ ગોલ્ડન છે. એ તર્ક જ્ઞાન છે, એ તર્ક જ્ઞાન છે. અને આ રિંગ આ XYZ પર્સનની છે એમ કહેવું એ અનુમાન છે. ખ્યાલ આવે છે? ભિન્ન પદાર્થ વચ્ચે સંબંધ એ અનુમાન છે. અને હા, એ વ્યાપ્ત વ્યાપક સંબંધ વચ્ચે કોરિલેશન કરવું એ તર્ક છે. ફરીથી બીજી રીતે જોઈએ, હવે થોડુંક આધ્યાત્મિક જોઈએ કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, બરાબર? તો આ જણાય છે કે નહીં? તો અહીંયા આત્મા હોવો જોઈએ. આ કયું જ્ઞાન છે? આ તર્ક જ્ઞાન છે. આ તર્ક જ્ઞાન છે. કેવી રીતના તર્ક છે? કેમ કે જ્યાં જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન હોય જ છે, તો જ્ઞાન પરથી આત્માને જાણવો એ તર્ક છે. અને અનુમાન કોને કહેવાય? કે અહીંયા મને આ વસ્તુનું જ્ઞાન થયું, અથવા તો મને આપણે ઓલે વખતે માઇકને ટચ કર્યું, અથવા સમજો કે મેં ચા પીધી અને મને ગળપણનો સ્વાદ આવ્યો, તો ગળપણનું જ્ઞાન થયું એનો મતલબ કે મેં સાકરનું ટેસ્ટ લીધો, એમ કોરિલેટ કરવું એ અનુમાન છે. ખ્યાલ આવે? જો આમ તો બે થોડાક હા, પ્રત્ય વિજ્ઞાનમાં શું છે કે આ એ જ પદાર્થ છે જે મેં પહેલા જોયો હતો, આ એ જ પદાર્થ છે જે મેં પહેલા ટેસ્ટ કર્યો હતો. અને અનુમાન એ પ્રત્યભી જ્ઞાનને લઈને આગળ એન્ટિસિપેશન કરે છે કે હા આ પદાર્થ તો આ XYZ ને કોરિલેટ થાય છે. એકચ્યુઅલી તમે જુઓ ને તો આ બધા જ્ઞાન એકબીજા પછી ક્રમમાં થાય છે, એકબીજા પછી ક્રમમાં થાય છે. તો ઘણીવાર આ પાછળનું જ્ઞાન જે છે એને કાર્ય અને આગળના જ્ઞાનને કારણ પણ કહેવામાં આવે છે. જેવી રીતના કે સમજો કે પ્રત્યભી જ્ઞાન કરવું છે, તો પ્રત્યભી જ્ઞાન માટે પહેલા સ્મૃતિ જરૂરી છે. જૂની મેમરી નહીં હોય તો પ્રત્યભી જ્ઞાન પોસિબલ નથી, બરાબર? સિમિલરલી જૂની મેમરી માટે ત્યારે જાણ્યું હોવું જરૂરી છે. એટલે ભલે વર્તમાન કોન્ટેક્સમાં આપણે એમ લઈએ છીએ કે હમણાં જાણ્યું અને સ્મૃતિ સાથે કમ્પેર કર્યું, સો દેટ્સ અ ડિફરન્ટ કોન્ટેક્સ. પણ બાકી જોઈએ તો સ્મૃતિ એટલે મેમરીમાં હોવા માટે ત્યારે જાણવું જરૂરી હતું. ખ્યાલ આવે છે કે નહીં? સર, હવે જેવી રીતના સમજો કે આપણે આપણે ધુમાડો જોયો, એ એક્ઝામ્પલથી આપણે જોઈએ છે, તો જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હોવી જ જોઈએ, એ વ્યાપ્તિ છે. તો આપણે ધુમાડો જોયો અને ત્યાં અગ્નિ છે એવું આપણે કોરિલેશન કર્યું, તો એ તર્ક જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તર્ક જ્ઞાન છે. હવે ધુમાડો નો, હા, પણ દેર ઓલ્સો દેર ઇઝ સમ ફાયર સોર્સ સમવેર, સો યુ નીડ ટુ ટેક ઇટ ઇન દેટ સેન્સ. એકચ્યુઅલી જોયેલ અગરબત્તી જલે છે, તો વી ડોન્ટ કોલ ઇટ ફાયર ફાયર, પણ દેર ઇઝ સ્ટીલ ધુમાડો, પણ બીકોઝ ઉપરની વસ્તુ જલે છે તો એ ફાયર છે. એ રીતે વ્યાપ્તિ બેસે છે. તો આપણે કોઈ પણ ધુમાડો જોયો તો ત્યાં અગ્નિ છે એવું કોરિલેશન કર્યું, તો એ તર્ક જ્ઞાન છે. હવે આપણે ધુમાડો જોયો અને એનાથી એન્ટિસિપેટ કર્યું કે આ શેની અગ્નિ છે, જેવી રીતના કે એટલો ધુમાડો હતો તો આપણે અનુમાન કર્યું કે હા, તો કદાચ અગરબત્તીમાંથી નીકળતો હશે, એ અનુમાન થયું. અથવા તો બહુ બધો ધુમાડો હતો તો આપણને એમ થાય કે ક્યાંક આગ લાગી હશે. કાળો ધુમાડો હોય તો ડેફિનેટલી આપણને એમ લાગે કે આગ લાગી હશે. અથવા ઘણી વાર આપણે ધુમાડાની સાથે કંઈક સ્મેલ પણ જોઈએ તો એમ થાય કે હા, એક ટાયર જલાયું છે કંઈક, એની સ્મેલ જુદી આવે છે ને, તો એ અનુમાન છે. ખ્યાલ આવે છે બધાને? હવે થોડોક ડિફરન્સ ખ્યાલ આવે છે ને? હવે તો આ જાતના મતિ જ્ઞાનના પાંચ પ્રકાર છે જે આપણે પહેલા જોયા. હવે આગળ વધીએ. ઓકે, આપણે એક ચોથો ચાર્ટ જોયો કે મતિ જ્ઞાનના ક્રમથી આપણે ભેદ પાડ્યા. ક્રમ પ્રમાણે ભેદ પાડવા હોય તો મતિ જ્ઞાનના ચાર ભેદ છે. કયા છે ચાર? અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. જો આજે મારું ઇન્ટેન્ટ છે કે આપણે કંઈક નવી વસ્તુ શીખીએ, તો આના પર થોડુંક ધ્યાન આપજો, કેમ કે આગળની વસ્તુ જે છે એ આના ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, હવે લાસ્ટ ટાઈમ આપણે એ પણ જોયું હતું કે અવગ્રહ, ઈરા, અવાય અને ધારણા શું છે, એની પરિભાષા આપણે નહોતી વાંચી. તો આપણે જરા વાંચતા વાંચતા પછી ફરીથી સમજીએ. જો જેની પાસે બુક હોય, પેજ નંબર 84 અને ક્વેશ્ચન 270, મળ્યું બધાને? 270. જો મતિ જ્ઞાનના ક્રમના કેટલા પ્રકાર છે, તો મતિ જ્ઞાનના ક્રમના ચાર ભેદ છે, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. અવગ્રહ કોને કહેવાય? કે ઇન્દ્રિય અને પદાર્થ યોગ્ય સ્થાનમાં રહેવાથી સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનની પછી અવાંતર સત્તા સહિત વિશેષ જ્ઞાનના વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે. જેમ કે આ મનુષ્ય છે. હવે જો એક સિચ્યુએશન ઇવેલ્યુએટ કરો, આપણે રસ્તા પર જઈએ છીએ, અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ, તો હવે ખૂબ અંધારું છે અને દૂરથી આપણને એક પ્રતિભાસ થયો કે કોઈક છે, બરાબર. હવે આ પ્રતિભાસ થયો કોઈક છે એમાં બે વસ્તુ આવી ગઈ. સૌથી પહેલો જે સામાન્ય પ્રતિભાસ થાય છે એમાં આખું પિક્ચર એમને એમ બને છે. There is no differentiation કે this is human, this is tree, this is road. આ ડિફરન્સિએશન થવું એ વિશેષ જ્ઞાન થઈ ગયું. પણ સૌથી પહેલું એક ગ્લિમ્સ બને ને, તો હા, આ આખી વસ્તુ મારી સામે છે. જેવી રીતના આપણે ઘણું ઓલા રેન્ડમ પેઇન્ટિંગ જોઈએ ને, જેમાં કંઈક તો એમ જ ખાલી બ્રશ માર્યા હોય, જેમાં આપણને કંઈ સમજાય નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એવા પેઇન્ટિંગ જોયા છે કે નહીં? તો આપણને શું થાય કે હા, આ આખું પેઇન્ટિંગ છે મારી સામે, અંદર શું છે મને કઈ ખબર નથી. એક સામાન્ય પ્રતિભાસ થાય, એને સામાન્ય પ્રતિભાસ કહેવાય. એવી રીતના ઓલી સિચ્યુએશનમાં અંદર એક પર્સન છે કે શું છે એ ડિફરન્સિએશન નથી, એક સામાન્ય એક પ્રતિભા છે, બરાબર? દેટ ઇઝ ફર્સ્ટ દર્શન ઉપયોગ. દર્શન ઉપયોગમાં ભેદ પ્રભેદ નથી, એમાં આ પર્સન છે, આ છે, એવું કઈ નથી. હવે એમાં થોડુંક વિશેષ થયું તો આપણને એક રિયલાઇઝ થયું કે હા, આ કઈક પર્સન લાગે છે, આ આજુબાજુ ટ્રીઝ લાગે છે, આટલો રોડ લાગે છે. લાગે છે શોઝ કે હજી ઇટ ઇઝ નોટ ફિક્સ જ્ઞાન, એટલે ઇટ ઇઝ નોટ સર્ટન જ્ઞાન, ઇટ ઇઝ સ્ટીલ અનસર્ટન. પણ હવે એક સત્તા માત્ર ડિફરન્શિએટ થાય છે કે હા, અહીંયા કઈક હ્યુમન લાગે છે, ખ્યાલ આવે છે? એને અવગ્રહ કહેવાય. બધાને ખ્યાલ આવે છે અવગ્રહ કોને કહેવાય? અવગ્રહ ઇઝ એક ઇનિશિયલ જ્ઞાન કે જેમાં આપણને જસ્ટ રિયલાઇઝ થયું, જસ્ટ રિયલાઇઝ થયું. હવે આગળ સેકન્ડ ઈહા. અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં ઉત્પન્ન થયેલા સંશયને દૂર કરતા એવા અભિલાષ સ્વરૂપ જ્ઞાનને ઈહા કહે છે. જેમ કે તે ઠાકુરદાસજી છે કે હવે એ જ પર્સન જે છે ત્યાં, આપણને એક સામાન્ય પહેલા એક થયું કે હા, કોઈ હ્યુમન છે. પછી આપણને નેચરલી એક અંદરથી ઇન્ક્વિઝિટિવનેસ થાય ને કે કોણ છે હ્યુમન, એ કોણ છે, એના એનાલિસિસ કરવામાં જ્ઞાનને જે ફર્સ્ટ ઇન્ડિકેશન આવે કે હા, આ તો આ પર્સન લાગે છે, દેટ ફર્સ્ટ ઇન્ડિકેશન ઇઝ ઈહા. કે એ જે એનાલિસિસ કર્યું ત્યારે આપણને ક્વેશ્ચન ઉભો થયો માઇન્ડમાં, સોરી, એ જે ઇન્ક્વિઝિટિવનેસ થઈ ત્યારે માઇન્ડમાં ક્વેશ્ચન ઉભો થયો કે આ પર્સન કોણ છે, રાઈટ? અને એના ફર્સ્ટ ઇન્ડિકેશન રૂપ જે આન્સર આપણને મળે છે, દેટ આન્સર ઇઝ સ્ટીલ નોટ ડેફિનેટિવ. આ શું આ પર્સન છે એમ આપણને માઇન્ડમાં સંશય રૂપ આન્સર મળે છે, તો એવા જ્ઞાનને ઈહા જ્ઞાન કહેવાય છે. ખ્યાલ આવે છે? ના, ક્વેશ્ચન પછી ફર્સ્ટ થોડોક આન્સર પણ મળે છે, ખાલી ક્વેશ્ચન રેઝ થાય છે એમ નથી. જો આપણે આમાંથી પણ થોડું વાંચશું તત્વાર સૂત્રમાંથી, પછી એમાં વધારે ક્લિયર થઈ જશે આપણને. એની નીચે જો ફૂટનોટ, આ જ્ઞાન એટલું કમજોર છે કે કોઈ પણ પદાર્થની ઈહા થઈને છૂટી જાય તો તેના વિષયમાં કાળાંતરમાં સંશય અને વિસ્મરણ થઈ જાય છે. એનો શું મતલબ? કે હવે સપોઝ ભૂલાઈ જાય, ભૂલાઈ તો જાય જ છે, પણ જો યાદ કરવાની કોશિશ કરાવવામાં આવે તો એને સંશય રહી જાય છે કે આ હતું કે આ હતું, આઈ એમ નોટ શ્યોર, એવું થઈ જાય છે. આઈ વિલ ગીવ યુ સેકન્ડ એક્ઝામ્પલ ટુ ડિફરન્શિએટ. એ અવાય આપણે જોઈ લઈએ તો આપણને બહુ ક્લિયર થઈ જશે. અવાય જોઈએ, જો ઈહાથી થયેલા પદાર્થમાં આ તેજ છે અન્ય નહીં તેવા દ્રઢ જ્ઞાનને અવાય કહે છે. જેમ કે તે ઠાકુરદાસજી છે, બીજો કોઈ નથી. હવે એ પર્સન જરાક નજીક આવે અને આપણે નાવ વી કેન સી દેટ પર્સન, તો પહેલા જે એક ડાઉટફુલ જ્ઞાન હતું ને કે આ શું આ પર્સન છે, હવે એમને જોઈને, એમના લક્ષણો એનાલાઇઝ કરીને, એમના ફેસ જોઈએ અથવા એમના કપડાં જોઈએ, એમના ચશ્મા જોઈએ, એમની ગાડી જોઈએ, વોટ એવર, આપણે કંઈ પણ જોઈએ, અને આપણને નિર્ણય થાય કે નહીં, આ એ જ પર્સન છે, બીજું કોઈ નથી, બરાબર? એ અવાય છે. હવે સમજો કે અવાય તો દ્રઢ જ્ઞાન છે, નિશ્ચય પાક્કો થયો કે હા, આ એ જ પર્સન છે, ખ્યાલ આવે છે કે નહીં? પણ હવે સમજો કે આ તો એક સિચ્યુએશન આપણે એનાલાઇઝ કરી, વી ડિસાઇડેડ અને વી મૂવ ઓન, અને આવી રીતના આપણે રસ્તે જતા હોય અને ઘણી બધી વસ્તુ આવતી હોય ને, કે સમજો કે કોઈ વન લાઇટ આવે છે દૂરથી, તો સૌથી પહેલા આપણને અવગ્રહ થાય કે હા, કંઈક દેખાય. પછી થાય, આ વન લાઇટ શું છે, બાઇક છે કે રિક્ષા છે કે શું છે, એવો આપણને અંદરથી ઇન્ક્વિઝિટિવનેસ થાય. અને એની આજુબાજુ આપણે જરાક જોવાની ટ્રાય કરીએ તો જરાક આમ બ્રોડ જેવું કંઈક લાગે, તો આપણને એક ઇનિશિયલ હિન્ટ આવે કે ના, રિક્ષા લાગે છે. એમાં પછી જરાક આપણે નજીક જઈએ તો એનો કંઈ યેલો કલર આપણને જરાક દેખાય તો આપણને નિર્ણય થાય કે હા, આ રિક્ષા છે, બરાબર? હવે એ રિક્ષા જે નિર્ણય થયો એટલે આપણે ડિસાઇડ કર્યું કે હા, આપણે એટલી જગા છોડવી પડશે એના માટે, અને આપણે વેહિકલ આમ અકોર્ડિંગલી લીધું ને, બાજુમાંથી વયા ગયા, બરાબર? હવે એના પછી બીજું વેહિકલ આવ્યું કે સમજો બે લાઇટ દેખાય, તો આપણે ફરીથી એ જ પ્રોસેસ ચાલુ થયો. હવે એ બે લાઈટ બહુ મોટી મોટી લાઈટ દેખાય તો આ આખો પ્રોસેસ થશે કે આ ટ્રક જેવું લાગે છે અને વી મૂવડ ઓન. આ ખ્યાલ આવે છે. હવે જયારે ઘરે પહોંચ્યા ત્યારે આપણને કોઈ પૂછે કે રસ્તામાં કઈ કઈ વસ્તુ જોઈ, તો કઈ બધા જ વેહિકલ ક્રમસર આપણને યાદ રહેતા નથી, એટલે કાળાંતરે વિસ્મરણ તો થઈ જાય છે. દ્રઢ નિશ્ચય કર્યો તો એ વિસ્મરણ થઈ જાય છે. ખ્યાલ આવે છે કે ના, કે આ રિક્ષા હતી, શું હતું, વોટેવર, એ દ્રઢ નિશ્ચય કર્યો તો બી કાળાંતરે ભૂલી જવાય છે. તો હવાઈમાં પણ જુઓ શું કે છે, હવાઈથી જાણેલા પદાર્થમાં સંશય તો હોતો નથી પરંતુ વિસ્મરણ થઈ જાય છે. એટલે ભૂલી જવાય છે બેવ કેસમાં, ઈહા અને અવાય બેવ. હવે મારે ડિફરન્શિયેટ કરવા છે બેવને. ખ્યાલ આવે છે. તો હવે એ સમજીએ આપણે. સમજો કે આપણે રસ્તામાં ગાડીમાં બે જણ બેઠા છે અને વાતો કરીએ છીએ. તો બાજુવાળા પર્સને આપણને કંઈક કીધું કે તને ખબર છે કેટલી વાત થઈ, તો સૌથી પહેલા તો એનો અવગ્રહ થયો કે હા કંઈક અવાજ છે, કંઈક અવાજ છે એટલો અવગ્રહ થયો. પછી એ અવાજમાં જરાક વધારે ઓલું થયું કે અવાજ છે દર્શન ઉપયોગ, એમાં જરા વધારે થયું કે હા તો કઈ સામેવાળો પર્સન બોલે છે, એ અવગ્રહ થયો. બરાબર. હવે એમાં ઇન્ક્વિઝિટિવનેસ થઈ, શું બોલે છે અને એ શબ્દ જરાક કાને પડ્યા તો એને જરાક આપણે ઇન્ટરપ્રેટ કર્યા. હવે કાને પડેલા શબ્દ વધારે ક્લિયરલી આપણે સાંભળ્યા, વિચાર્યા અને એને નિર્ણય કર્યો કે હા આ પર્સન આમ બોલે છે કે તને ખબર છે, એ નિર્ણય થયો. ખ્યાલ આવે છે કે નહીં. હવે સમજો કે એકલામાં ગાડીનો એક્સિડન્ટ થયો, કે આપણું ધ્યાન ક્યાં ગયું અને એક્સિડન્ટ થઈ ગયો. તો હવે બે સિચ્યુએશન બને. પહેલી સિચ્યુએશન કે આ પર્સને, ડ્રાઈવરે ઓલા પર્સને જે એમ કીધું ને કે તને ખબર છે, એને કમ્પ્લીટલી એનાલાઇઝ કરી લીધું અને એને નિર્ણય કરી લીધો કે હા આ એમ કહે છે કે તને ખબર છે, પણ હવે તું હજી આગળ બોલે એની પહેલા એક્સિડન્ટ થઈ ગયો. તો આ તો અવાય જ્ઞાન થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં. કેમ કે એને એને નિશ્ચય થઈ ગયો કે એને આ કહે છે. હવે કાળાંતરે ભૂલી જશે કે એને કીધું તું તને ખબર છે, એમ એમ યાદ રહે કદાચ કે ભાઈ કઈ ઇનકમ્પ્લીટ કન્વર્ઝેશન હતી, પણ શું બોલ્યા તે ભૂલી જાય. હવે બીજી સિચ્યુએશન કે હજી ઈ પર્સન એ જે કીધું એને, આ પર્સન સાંભળે છે, એનાલાઇઝ કરે છે અને એટલામાં જ એક્સિડન્ટ થઈ જાય. તો હજી એને નિર્ણય નથી કર્યો કે શું કીધું એને, હજી એને એકચ્યુઅલી કાને નથી પડ્યું. એમ કહે ને આપણે કે ભાઈ બોલ્યું સાંભળ્યું પણ હજી કાને નથી પડ્યું, હજી ખ્યાલ નથી આવ્યો કે શું બોલવા માંગે છે અને એટલામાં એક્સિડન્ટ થયો અને ઉપયોગ ડાયવર્ટ થઈ ગયો. ખ્યાલ આવે છે. હવે એને કાળાંતરે પૂછવામાં આવે તો પહેલા તો એને ખબર જ નથી કે ભાઈ હા કંઈક કીધું તું કે હા કંઈક બોલતા હતા કે શું, કંઈ ઇનકમ્પ્લીટ કન્વર્ઝેશન હતી, એ આખું એ ડિલીટ થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં. અથવા તો એમ થાય છે કે હા કંઈક બોલતા તો હતા પણ શું બોલતા હતા બહુ ખ્યાલ નથી. ખ્યાલ આવે છે કે નહીં. તો આ ઈહા જ્ઞાન છે. બેમાં ડિફરન્શિયેટ ખબર પડે છે કે નહીં. ઓલામાં તો શું નિર્ણય પાક્કો થઈ ગયો અને આમાં જે નિર્ણય પાક્કો નથી. ફરીથી ઓલું જે પહેલું એક્ઝામ્પલ હતું ને આપણું ઠાકોરદાસજી વાળું, એમાં જ જોઈએ. હા ઈહા માટે કે પહેલા કંઈક એક સામાન્ય પ્રતિભાસ થયો કે હા અહીંયા કંઈક મનુષ્ય છે, અહીંયા ટ્રી છે, આ રસ્તો છે, આ અવગ્રહ થયો. પછી આપણને ઇન્ક્વિઝિટિવનેસ થઈ કે આ કોણ પર્સન છે અને થોડુંક એક હિન્ટ મળ્યું કે હા આ તો ભાઈ ઠાકોરદાસજી લાગે છે, એ ઈહા જ્ઞાન થયું. પછી જરાક લક્ષણોથી એનાલાઇઝ કરીને દ્રઢ નિશ્ચય કર્યો કે આ ઠાકોરદાસજી છે. બરાબર. આ આપણું એસ્ટાબ્લિશ કર્યું. અચ્છા, તો એ પર્સને ઇન્ક્વિઝિટિવનેસ થઈ કે આ કયા ટ્રી છે, નો થઈ ને. ઇન્ક્વિઝિટિવનેસ ખાલી પેલા પર્સન વિશે થઈ ને, આજુબાજુ કયા ટ્રી છે એના વિશે ઇન્ક્વિઝિટિવનેસ થઈ, નો થઈ. તો જયારે અવગ્રહ થયો તો ત્યારે તો ટ્રીઝ ને જાણ્યા હતા ને કે આ ટ્રીઝ લાગે છે, અહીંયા કંઈક છે, કંઈક છે. હવે એની ઇન્ક્વિઝિટિવનેસ જ ન થઈ અને અટેન્શન પેલા પર્સન પર વહ્યું ગયું તો આ ટ્રીઝ નો અવગ્રહ થઈને સ્ટોપ થઈ ગયું. ખ્યાલ આવે છે કે નહીં બધાને? ઓકે, હવે સમજો ત્યાં બે પર્સન હોય અને બે પર્સન નો અવગ્રહ થયો, એટલે બે કોઈ છે એવો અવભાસ થયો. પછી ઇન્ક્વિઝિટિવનેસ થી કે આ બે કોણ છે? એક તો કોઈ રેન્ડમ પર્સન હતો અને એક આ ઠાકુરદાસજી હતા જે આ પર્સન ના ફ્રેન્ડ છે, એમ સમજો. તો એ જે ઇન્ક્વિઝિટિવનેસ છે એનો ફર્સ્ટ આન્સર એમ આવ્યો કે હા, આ તો કોઈ ખબર નથી કોણ છે, પણ આ તો ઠાકુરદાસજી લાગે છે. બરાબર, હવે જેમ આટલું થયું એટલી જ વારમાં બે જેમ જેમ નજીક આવતા હતા, હવે આ પર્સન ઠાકુરદાસજી છે એમ જરા હિન્ટ આવી, એટલે આખું અટેન્શન એના પર વળી ગયું કે આ એ જ છે કે નહીં, એને એનાલાઇઝ કરીએ. તો ઓલો પર્સન ઈહામાં આવીને સ્ટોપ થઈ ગયા. આ ખ્યાલ આવી કે નહીં? ટ્રીઝ નું અવગ્રહ થયું, ઓલા પર્સન નું ઈહા થયું, આ ઠાકુરદાસજી નું અવાય પણ થઈ ગયું કે અરે આ તો આ જ છે. હવે ધારણામાં આવે કે નો પણ આવે, હવે ધારણા શું છે એ જોઈએ. આ પહેલા ત્રણ ક્લિયર થયા કે નહીં બધાને? ઓકે, ધારણા, જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. જેવી રીતના હવે સમજો ઠાકુરદાસજી છે એ નિર્ણય થઈ ગયો પાક્કો, બરાબર, એના પછી પણ જ્ઞાન એને વિશેષ જાણે છે કે હા, આજો આને તો પાઘડી પહેરી છે, આને તો આ પહેર્યું છે, આને તો આવું કપડાં પહેર્યા છે, એ સાયકલમાં આવ્યા છે કે બાઇકમાં આવ્યા છે કે વોટએવર, એ આખું એનાલિસિસ એમણે વધારે ડિટેલમાં કર્યું. અને હવે કોઈ પૂછે ઘરે જઈને કે અચ્છા કોણ મળ્યું? ઠાકુરદાસજી મળ્યા. અચ્છા ઠાકુરદાસજી મળ્યા, ક્યાંથી આવતા હતા? તો એવું લાગે છે લગ્નમાંથી આવતા હતા. કેમ? કેમ કે એમણે તો આવા કપડાં પહેર્યા હતા. આ બધું ડિટેલમાં યાદ રહી જવું એને ધારણા જ્ઞાન કહેવાય. ખ્યાલ આવે છે બધાને? પરફેક્શન નહીં, એકદમ ડિટેલ મેમરીમાં ઉતરી ગયું કે હવે 5 વર્ષ પછી પણ કોઈ પૂછે, હવે સમજો એ જ ઠાકુરદાસજી નેક્સ્ટ ઓકેશન તો 5 વર્ષ પછી મળ્યા, વચમાં મળ્યા જ નહીં, 5 વર્ષ પછી મળ્યા. ઓ, આપણે તો લાસ્ટ ટાઈમ મળ્યા હતા જયારે તમે લગ્નમાંથી પાછા આવતા હતા. ખ્યાલ આવે છે કે? એ બધું રિકલેક્ટ થવું, હવે આ સ્મૃતિમાંથી રિકલેક્ટ થવા માટે ધારણા ઇઝ કમ્પલસરી. ખ્યાલ આવે છે કે નહીં? આ મતિ જે છે એમાં અવગ્રહ ઈયા અવાય બધું જ ઇન્ક્લુડેડ, પણ આના સ્મૃતિને પ્રત્યવી માટે ધારણા ઇઝ કમ્પલસરી. તર્ક અને અનુમાન કેન હેપન ધેટ મુમેન્ટ, પણ એના માટે પણ પહેલાનું સ્મૃતિને એ વ્યાપ્તિને બધું નોલેજ ઇઝ કમ્પલસરી, એટલે આ બધા માટે ધારણા ઇઝ કમ્પલસરી. ખ્યાલ આવે છે? યા, યુ કેન સે સો કે સમવન હુ હેઝ અ બેડ મેમરી એની ધારણા થોડી, ધારણા વીક છે ને, એનો જ્ઞાનનો ક્ષયોક્ષમ થોડો વીક છે એમ કહેવાય. હવે આ ક્ષયોક્ષમ ને ધારણાને શું સંબંધ છે એ જોઈએ. જે આપણું જ્ઞાન છે ને, તો જ્ઞાનમાં ઘણાનું બહુ બધું જ્ઞાન પ્રગટ છે તો એને એમ કહેવાય એનો જ્ઞાનનો ક્ષયોક્ષમ વધારે છે, અને ઘણાનું ઓછું જ્ઞાન પ્રગટ છે તો એને કહેવાય ક્ષયોક્ષમ ઓછો છે. હવે જેટલો ક્ષયોક્ષમ એટલી એની ગ્રાસ્પ કરવાની તાકાત. હવે આપણે એમ જોઈએ ને કે ઘણો અમુક લોકો એકદમ આમ ઢ હોય, એને કાંઈ ના આવડતું હોય, બરાબર, પણ તો પણ એક પર્ટિક્યુલર ટોપિકમાં દે વેરી ગુડ, અને એને એનું જ્ઞાન એકદમ બરાબર યાદ રહેતું હોય. સો ઇટ ઓલસો ડિપેન્ડ ઓન યોર ઇન્ટરેસ્ટ, નોટ ઓનલી ધ ટોટલ અવેલેબલ જ્ઞાન. સો ઇટ્સ અ વેરી કોમ્પ્લિકેટેડ થિંગ કે ઇન્ટરેસ્ટ એટલે આપણી રૂચિ, જ્ઞાનનો ક્ષયોક્ષમ, અને એ વખતે ત્યારે અટેન્શન, એ બધું મળીને એ ધારણામાં જાય છે. ચલો આગળ. તો આ તો આપણે કોઈ પર પદાર્થને જાણવા વિશે આ 4 લગાવ્યા. હવે જો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આત્માના જ્ઞાન વિશે 4 લગાવે છે, એટલે આપણે એને વાંચીએ, ઇન્ટરેસ્ટિંગ છે. આત્માના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાનું સ્વરૂપ શું છે? એટલે કોઈ જયારે આત્માને જાણવા માટે જાય, પોતાના આત્માનો અનુભવ કરવા જાય, તો ત્યારે આ 4 સ્ટેપ કેવી રીતના થાય? સો ફર્સ્ટ થિંગ, લેટ મી ક્લેરિફાય કે આ આખું ડિસ્કશન નીચે ઇઝ અબાઉટ વેરી વેરી સ્મોલ ફ્રેક્શન ઓફ અ મોમેન્ટ. તો જ્યારે કોઈ આત્માનો વિચાર કરવા જાય તો સમજો કે હું મારા જ્ઞાન નો વિચાર કરું છું તો ફર્સ્ટ આઈ હેવ ટુ ગેધર માય અટેન્શન ફ્રોમ અધર થિંગ્સ. કે સમજો મૂવી પણ જોઉં છું, મ્યુઝિક પણ સાંભળું છું, ચા પણ પીઉં છું અને સાથે સાથે આત્માનો અનુભવ પણ કરવો છે તો થઈ શકે. પણ જ્ઞાન બધે એક સાથે ન હોઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? જ્ઞાન તો એ મોમેન્ટ પર એક જ જગ્યાએ. સો યુ વિલ સી કે એક ફર્સ્ટ ઇનિશિયલ પ્રતિભાસ થાય કે હા આ જ્ઞાન એ આત્મા એમ કે છે. તો પહેલા તો કંઈક આ જ્ઞાન જેવું લાગે છે, પછી એમાં ઇન્ક્વિઝિટિવનેસ થાય કે આ જ્ઞાન જેવું લાગે છે તો જ્ઞાન એટલે શું એમ. તો પછી આમ ફિલિંગ, આપણને જે જાણવાની જે ફિલિંગ આવે છે ને એ લાગે કે હા આને શું જ્ઞાન કહેવાય. આવો એક ક્વેશ્ચન માર્ક વાળો આન્સર, એને ઈ હા કહેવાય. પછી લક્ષણોથી કમ્પેર કરે કે હા આ તો જો આ જ્ઞાન સ્વપર પ્રકાશક છે, એક અનેકાત્મક બધી વસ્તુને જાણે છે, પ્રત્યક્ષ પરોક્ષ આદિ છે. હા આ તો જો મને આવું જ્ઞાન અનુભવાય છે, આ તો જ્ઞાન જ, આ જ જ્ઞાન છે. અને જ્ઞાની આત્મા એટલે અરે આ તો હું જ છું. આવા દ્રઢ આન્સરને અવાય કહેવાય. અને એ આન્સર એટલો રૂચિથી અંદરમાં બેસી જાય તો એને ધારણા છે. હવે એનાથી આ તો મતિ જ્ઞાન થયું. એનાથી અહીંયા શબ્દ કહે છે કે એનાથી તાર્કિક જ્ઞાન ઉત્પન્ન થવું કે અરે આ જે આત્મા છે એ તો શાંતિમય ને આનંદમય છે. આ આત્માથી શાંતિમય ને આનંદમય એમાં ગયા ને એટલે શુદ્ધ જ્ઞાન થયું. આ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જવું તો એવા પછી એ શુદ્ધ જ્ઞાનમાં જીવ એકરૂપ થઈ ગયો તો એને આત્માનો અનુભવ થયો. એવી રીતે આ અવગ્રહ આદિ જ્ઞાન એ આત્માના અનુભવમાં લાગુ પડે છે. જો આપણે વાંચીએ તો વધારે ક્લિયર થશે. જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે એટલે અનાદિથી ખબર નથી. માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને યુક્તિ દ્વારા આત્મજ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય કરવો. એટલે એ જે ફ્રેક્શન ઓફ અ મોમેન્ટ ચાલુ થાય ને એની પહેલા આ નિર્ણય હોવો જોઈએ. એ બધું પહેલા પ્રિકર્સર છે, એમ પ્રી ભૂમિકા છે કે આપણને આપણા સ્વરૂપનો અનાદિથી કંઈક જ્ઞાન નથી, આપણો નિર્ણય નથી. માટે કોઈ આત્મજ્ઞાની પુરુષ છે એની પાસેથી પહેલા સાચું સ્વરૂપ સાંભળ્યું, ઓનલી ઇન વર્ડ ધેન શબ્દાત્મક સાચું સ્વરૂપ સાંભળ્યું, નિર્ણય કર્યો કે હા જ્ઞાન આવું હોવું જોઈએ, જ્ઞાન તે આત્મા, આત્માનો અનુભવ આવો હોય છે, આ બધા નિર્ણયમાં એણે સાંભળી લીધું. હવે એ આપણા સ્મૃતિમાં પડેલું છે, એ આપણા સ્મૃતિમાં પડેલું છે. હવે શું થાય તે જુઓ. હવે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે આ ઇન્દ્રિય જ્ઞાન અને મન, આ ઇન્દ્રિય જ્ઞાન અને મન એનાથી જે પર પદાર્થ આપણને જણાય છે તો એમાં દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને, એટલે કે પહેલા એ બધાથી અટેન્શનને પાછું ખેંચીને મર્યાદામાં લાવીને, એટલે કે પર પદાર્થ તરફથી પોતાનું લક્ષ ખેંચીને, આત્મા પોતે જયારે સ્વસન્મુખ લક્ષ કરે છે. આ સ્વસન્મુખ લક્ષ એટલે કે એ જે આપણું અત્યારનું પ્રેઝન્ટ જ્ઞાન જે છે, આપણે એમ કહીએ કે જ્ઞાનનું ફોકસ જે આપણું બહાર તરફ છે એને ત્યાંથી ડાયવર્ટ કરીને ઇન યોર થોટ પ્રોસેસ પોતાના આત્માનો વિચાર કરવો. સ્વસન્મુખ લક્ષ કરે છે ત્યારે પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું. કે આપણને એમ થયું ને કે સમજો કે આપણને ઓલું કોઈ આમ ટાંચણી કે કઈ વાગી ગયું. સપોઝ હવે વાગ્યું તો પહેલા તો એ ટાંચણી તરફ આપણું ધ્યાન હતું, ઓલા બ્લડ તરફ હતું, બધા તરફ હતું. પછી ત્યાંથી એનું અટેન્શન રિટ્રેક્ટ થઈને એનું પોતાના જ્ઞાન ઉપર અટેન્શન ગયું કે અરે આ તો મને અનુભવાય છે, આ મને ફિલિંગ મને આવે છે. એ જે રિટ્રેક્શન થઈને પહેલા આત્મા જ્ઞાન તરફ પોતાનું અટેન્શન ગયું તો એને એક સ્થૂળપણે આત્માનો ફીલ આવ્યો કે હા આ તો કંઈક મને અનુભવાય છે, એને અવગ્રહ કહેવાય છે. સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું આને અવગ્રહ કહેવાય. અવગ્રહ પછી વિચારના નિર્ણય તરફ વળ્યો. અવગ્રહ પછી તે વિચારના નિર્ણય તરફ વળ્યો એટલે કે આ જે મને અનુભવ્યું આ શું છે, આ કંઈક આ શું આ જ આત્માનું જ્ઞાન છે એવો એને ઇનિશિયલ આન્સર મળવાની સાથે ક્વેશ્ચન ઉભો થયો. તો એ ઈહા છે. આત્માનું સ્વરૂપ આમ જ છે, અન્યથા નથી. એને એકદમ ઇનિશિયલ નિર્ણય થયો, ઇનિશિયલ એને ક્વેશ્ચન ઉભો થયો, એમાં એને ફર્ધર એનાલિસિસ કરીને નિર્ણય કર્યો કે હા, તો જો આ જે જ્ઞાન થયું ને, આજે ભલે મને દુઃખનું જ્ઞાન થયું, પણ એ જ્ઞાન કોને થયું? કઈ ટાંચણીને થયું નથી, આંગળીને થયું નથી, આ તો જ્ઞાનને જ્ઞાન થયું ને. અને એ જ્ઞાન કોણ છે? ઈ જ તો આત્મા છે, એવું તો શાસ્ત્રમાં કહે છે. પહેલા જે પહેલા સાંભળેલું ને એને કોરિલેટ કર્યું, તો એને દ્રઢ નિશ્ચય થયો કે આત્માનું સ્વરૂપ આમ જ છે, અન્યતા નથી. એમ સ્પષ્ટ નિર્ણય થયો તે અવાય. અને તે નિર્ણય કરેલા આત્માના બોધને દ્રઢપણે ધારી રાખવો. હવે જે એને નિર્ણય થયો અને એ જે ફિલિંગ એને આવ્યું, એ ફિલિંગને દ્રઢપણે જ્ઞાનમાં ધારીને રાખવો, રૂચિપૂર્વક કે હા, આને આત્મા કહેવાય છે, એવું હવે એને જ્ઞાનમાં બેસાડી દીધું, એને ધારણા કહેવાય. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિ જ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો કે અત્યાર સુધી આટલું જે જ્ઞાન થયું એ તો મતિ જ્ઞાન થયું. પછી હવે એને પાછું શાસ્ત્રમાં પહેલા વાંચ્યું હતું અથવા જ્ઞાની પુરુષ પાસે સાંભળ્યું હતું કે આ જે આત્મા છે ને, એ તો અનંત જ્ઞાનમય અને શાંતિ સ્વરૂપ છે, એવું એને પહેલા વાંચ્યું હતું અને ખાલી ક્ષયોક્ષમમાં નિર્ણય કર્યો હતો. હવે એને આ ફિલિંગ આવી તો એને ઓલા સાથે કમ્પેર કર્યું કે અરે, આ જ્ઞાન અને એ જ્ઞાન એ જ આત્મા, અને ત્યાં કીધું છે કે આત્મા એ શાંતિ સ્વરૂપ છે, અનંત આનંદ સ્વરૂપ છે, તો આમાં જ આનંદ આવે છે કે નહીં, એવો એને ફિલિંગ કરવાની ટ્રાય કરી. ટ્રાય કરી એટલે કે એવું એને જ્ઞાન કર્યું કે આ જે છે એ જ આનંદ છે. તો એ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે. આ મતિ જ્ઞાન જે થયું એમાંથી હવે લંબાતું તાર્કિક જ્ઞાન, તાર્કિક એટલે કે આ જે અહીંયા તર્ક આવે છે ને કે જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં આનંદ, તો આ આત્મા છે અને આ જ આનંદ છે એવું એને તર્ક લગાવ્યો, એટલે એવું તાર્કિક જ્ઞાન એ શુદ્ધ જ્ઞાન થયું. અંદર લક્ષમાં મન, હવે આ જ આખો પ્રોસેસ થયો, એ પ્રોસેસમાં અંદરના લક્ષમાં કોઈ ઇન્દ્રિય કે કોઈ મન નિમિત્ત નથી. ઇવન ધો ઇટ ઇઝ મતિ જ્ઞાન, ઇવન ધો ઇટ ઇઝ મતિ જ્ઞાન, પણ અહીંયા કોઈ ઇન્દ્રિય દ્વારા જ્ઞાનને નથી જાણ્યું અને મન દ્વારા બી જ્ઞાનને નથી જાણ્યું. એટલે આ જે ઇન્ટરનલ પ્રોસેસ છે એમાં મતિ જ્ઞાન એકચ્યુઅલી પ્રત્યક્ષ છે, એટલે સ્વતંત્ર છે, કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી. અંદર સ્વલક્ષમાં મન ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. ખ્યાલ આવે? ફરીથી થોડુંક એને રીકેપ કરીએ. કોઈ પણ સિચ્યુએશન હોય, પહેલા તો આપણે અનેક વાર સાંભળ્યું છે કે જ્ઞાન એ આત્મા, આત્મામાં અનંત શાંતિ છે, અનંત આનંદ છે, આત્માના અનુભવ પૂર્વક જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, આત્માના અનુભવમાં એને ઘણી શાંતિ પ્રાપ્ત થાય છે. હવે કોઈ પણ સિચ્યુએશનમાં જ્યારે જીવ પોતાનો ઉપયોગ, આખું જ્ઞાનનું ફોકસ જે બહાર તરફ છે, એનાથી પોતાને રિટ્રેક્ટ કરીને પોતાના જ્ઞાનનો કે આત્માનો વિચાર કરવાનો શરૂ કરે છે. સમજો, અહીંયા ખંજવાળ આવી. હમણાં જ મેં હાથ આમ લીધો ને, કંઈક ખંજવાળ આવી અને આ પહેલા જ્ઞાન આના તરફ ગયું, આ હાથ આના પર, પછી એ જે ફિલિંગ આવી એનાથી વિચાર કર્યો. આ કેટલું ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં થઈ ગયું કે વિચાર કરો, આ તો જ્ઞાન થયું, મને તો ખાલી જ્ઞાન થયું. એ મને તો ખાલી જ્ઞાન થયું એટલી વારમાં અવગ્રહ પણ થઈ ગયો કે અહીંયા કંઈક થયું, આ શું પ્રકારનું જ્ઞાન થયું, અરે આ તો ખાલી જ્ઞાન જ છે, એવો એને એક નિશ્ચય થયો, એ અવાય થઈ ગયો. અને હવે એ જ અનુભવ ધારણામાં એને બેસાડી દીધો કે હા, આવું પ્રકારનું જ્ઞાન હોય છે. હવે એનાથી એને થોડું એ જ્ઞાનને એક્સટેન્ડ કર્યું કે આ જે જ્ઞાન છે એવા જ જ્ઞાનમાં તો અનંત સુખ છે અને એ જ આત્મા હું છું, આવું તાર્કિક જ્ઞાન એ શુદ્ધ જ્ઞાન છે અને બસ એટલો આત્માનો અનુભવ છે. જે આત્માનો અનુભવ નિર્વિકલ્પ, આપણે એમ કહે ને કે નિર્વિકલ્પ અનુભવ થયો. એટલે આ જે થયું ત્યારે તો હજી આપણે ચર્ચા કરીએ છીએ, કઈક અટેન્શન બીજે છે, બહાર છે, એટલે એમાં ખરો આત્માનો આનંદ એમ આવતો નથી. પણ જયારે ઉપયોગ એના તરફથી બધી જ રીતે પાછો આવે અને ખાલી આત્માના જ વિચારમાં ડૂબી જાય, તો એઝ એ સિચ્યુએશનમાં જીવ એનગ્રોસ થઈ જાય છે. ઇવન ધો ઇટ મે બી જસ્ટ વન સેકન્ડ, ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, તો એટલામાં જીવ આત્માનો અનુભવ કરીને ઉભો થાય છે. ખ્યાલ આવે? સમ્યક દર્શન આટલું સિમ્પલ છે. ચાલો, તો આ અવગ્રહ ઈ અવાય ધારણા ખ્યાલમાં આવ્યા બધાને. હવે આનાથી એક બીજો ટોપિક આગળ વધારવો છે. જો આ મતિ જ્ઞાન બે પ્રકારના પદાર્થ ઉપર થાય છે, હવે એ બે પ્રકારના પદાર્થને આપણે જાણવાના છે. એના માટે પહેલા જરાક અહીંયા સૂત્ર હું કાઢીને રાખું છું. હા, ઓકે. ઓકે, હવે જો આ થોડુંક સમજો. અત્યાર સુધી આપણે કેટલું જોયું કે આ ચાર પ્રકાર છે, ચાર સ્ટેપ છે, બરાબર? એ ચાર સ્ટેપ પ્લસ ઇન્દ્રિય અને મનના નિમિત્તે થાય છે. તો ઇન્દ્રિય અને મન કેટલા છે? ટોટલ 5 + 1, એટલે ટોટલ 6, એટલે ટોટલ 24 ટાઈપ છે. 24 કઈ રીતે ગણ્યા? કે આંખથી આ ચારે થઈ શકે, કાનથી આ ચારે થઈ શકે, મનથી એ ચારે થઈ શકે. ખ્યાલ આવે? એટલે ટોટલ મતિ જ્ઞાનની ટાઈપ 24 છે અત્યાર સુધી. હજી એમાં આગળ કેલ્ક્યુલેટ કરશે, એ આપણે આગળ જોશું. હવે અહીંયા મારે એક બીજો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવો છે. પહેલા એ જોઈ લઈએ. જો પદાર્થ બે પ્રકારના હોય છે, આપણે વાંચી લઈએ મતિ જ્ઞાનના. નેક્સ્ટ ક્વેશ્ચન 272, મતિ જ્ઞાનના વિષયભૂત પદાર્થોના કેટલા પ્રકાર? એટલે કે મતિ જ્ઞાન જે વસ્તુને જાણે છે એ પદાર્થ કેટલા પ્રકારના? એ પદાર્થ બે પ્રકારના, એક છે વ્યક્ત અને એક છે અવ્યક્ત. હવે અકોર્ડિંગલી ક્વેશ્ચન 274 જોઈ લો. અર્થ અર્થાવગ્રહ કોને કહેવાય છે? એટલે અર્થ અવગ્રહ, અર્થાવગ્રહ, જે વ્યક્ત પદાર્થના, એટલે વ્યક્ત એટલે કે પ્રગટ પદાર્થના અવગ્રહ જ્ઞાનને અર્થાવગ્રહ કહે છે. અને 275 વ્યંજન અવગ્રહ કોને કહે છે? અવ્યક્ત અપ્રગટ પદાર્થના અવગ્રહને વ્યંજન અવગ્રહ કહે છે. એટલે વોટ આઈ વોન્ટેડ ટુ શો ઇઝ કે આ અવગ્રહના બે પ્રકાર છે. એક છે અર્થાવગ્રહ એટલે કે અર્થ અવગ્રહ, અને બીજું છે વ્યંજન અવગ્રહ, વ્યંજનાવગ્રહ, વ્યંજન અવગ્રહ. જેવી રીતના આપણે અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય જોઈ હતી ને, એવી રીતના અહીંયા અર્થ અવગ્રહ, વ્યંજન અવગ્રહ. પણ અહીંયા આ બે ના મીનિંગ ટોટલી જુદા છે. હવે એ કેવી રીતના છે એ આપણે જોઈએ. સમજો કે સમજો આપણે અહીંયા બેઠા છે, બરાબર? અને આપણે બેઠા બેઠા ચર્ચા કરીએ છીએ, તો આ ચર્ચા કરવામાં આપણે સાંભળીએ છીએ, શબ્દો સાંભળીએ છીએ, એને ઇન્ટરપ્રેટ કરીએ છીએ, એની લેંગ્વેજને એનાલાઇઝ કરીએ છીએ, અને શું મીનિંગ છે એને આપણે ગ્રાસ્પ કરવાની ટ્રાય કરીએ છીએ, રાઈટ? ધીસ ઇઝ ધી એન્ટાયર પ્રોસેસ. પણ વાઇલ ઓલ ઓફ ધીસ ઇઝ હેપનિંગ, એની સાથે સાથે અહીંયા એસીનો અવાજ પણ આવે છે. આવે છે કે નહીં? એના પર ધ્યાન આપીએ તો એસી નો અવાજ સંભળાય છે, અને ધ્યાન ન આપીએ તો અવાજ હોવા છતાં આપણને ખ્યાલમાં નથી આવતો. બરાબર, સાવ ખ્યાલમાં નથી આવતો એમ નથી, એનું અવગ્રહ જ્ઞાન તો થાય છે, પણ ત્યાં ઓલું ઇન્ક્વિઝિટિવનેસ ઉભી જ નથી થતી કે આ કઈ જાતનો અવાજ છે, એટલે આપણે અવગ્રહ થઈને આગળ વધી જાય છે. સેકન્ડ એક્ઝામ્પલ, કે સપોઝ આપણે તમે બધા ખુરશી પર બેઠા છો, બરાબર, તો ખુરશી પર બેઠા છો તો એ જે ખુરશીનું મટીરિયલ છે, આ પાછળની બેક રેસ્ટ છે, તો એનો સ્પર્શ આપણને થાય છે કે નહીં? સ્પર્શ થાય છે ને, તો એ સ્પર્શનું જ્ઞાન થાય છે કે નહીં? સ્પર્શનું જ્ઞાન થાય છે, પણ એ કેવું છે કે હા, એ સ્પર્શનું જ્ઞાન છે, પણ આપણું એક્સટેન્શન એના પર નથી, એટલે એનો એક એક પ્રકાર જરાક જ્ઞાન થયું, પણ ત્યાં એટલી ઇન્ક્વિઝિટિવનેસ ઉભી જ ન થઈ કે આ કઈ જાતનું જ્ઞાન છે, અને જીવ આગળ વધી ગયો અને બીજી વસ્તુ પર ફોકસ કરવા લાગ્યો. ખ્યાલ આવે? આપણા શાસ્ત્રમાં કયું એક્ઝામ્પલ છે એ કહું છું, કે જેવી રીતના એક ઘડો લઈએ અને એ ઘડામાં પાણી નાખીએ તો ઇનિશિયલ ફ્યુ ડ્રોપ્સ છે એ ડિસઅપિયર થઈ જાય છે, કેમ કે ઓબ્ઝોર્બ થઈ જાય છે ઓલા માટીથી. તો એ ઓબ્ઝોર્બ થઈ ગયા તો એ ઘડો ભીનો છે કે સૂકો છે? છે તો ભીનો, પણ દેખાય છે સૂકો. તો એ જે ઇનિશિયલ જ્ઞાન જે થયું, જે વિઝ્યુઅલી પરસેપ્ટેબલ નથી, જે પ્રગટ નથી, અપ્રગટ છે, તો એવા પદાર્થને અપ્રગટ પદાર્થ કહેવાય છે. ખ્યાલ આવે છે? અવ્યક્ત જ્ઞાન છે એ, અવ્યક્ત પદાર્થ. જે રીતના અત્યારના આપણે બેક રેસ્ટ છે તો છે, આપણને ખ્યાલ છે, એનો જ્ઞાન પણ છે, પણ એ અવ્યક્ત જ્ઞાન છે. ખ્યાલ આવે છે? બીજું એક્ઝામ્પલ, જેવી રીતના કે આપ સપોઝ હું આ બુક પિકઅપ કરું છું, તો આ બુક પિકઅપ કરવા માટે મેં એને પહેલા આમ સ્પર્શ કરી, તો એ સ્પર્શ કરીએ તો આમ ટચ થાય, તો એ ટચ થવામાં એના જે પરમાણુઓનું ને આ ફિંગરનું સ્પર્શ થવું, તો એ ઇનિશિયલ સ્પર્શ જે થાય છે ને એ આપણને ખ્યાલમાં જ નથી આવતો. વેન ઇટ ટચિસ વિથ લોટ ઓફ પ્રેશર તો પછી આપણને ખ્યાલમાં આવે છે. અથવા આપણે સાયન્સ એક્સપેરિમેન્ટમાં તો જોયું હશે ને ઘણી વાર કે તમને ખ્યાલ હોય તો કે ઓલું છે ને અમુક જગ્યાએ આમ ઓલું અવાજ કરવામાં આવે, સપોઝ ઓલું ટ્યુનિંગ ફોર્ક હોય ને આપણે સ્કૂલ ડેઝમાં, અહીંયાથી અવાજ કરે, અહીંયાથી ઓલું ટોંગ કરે, અને આપણે ઓલા રૂમના કોર્નરમાં ઉભા છે, તો વેન દે ડુ ઇટ વિઝ્યુઅલી યુ કેન સી કે ધી સાઉન્ડ વેવ હેઝ સ્ટાર્ટેડ, અને બાય ધ ટાઈમ ઇટ રીચસ દેર ઇઝ અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. બરાબર, ઓકે. હવે જ્યારે એ આપણને રીચ થાય અને આપણને સંભળાય, એ સાંભળવામાં અને આપણે જ્ઞાનને એનાલાઇઝ કરવામાં પણ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ છે કે નહીં? તો આ જે સાઉન્ડ વેવનું ટ્રાવેલ થવું ને આપણને સંભળાવવું, એ તો એની સ્પીડ સ્લો છે ને વોટર, પણ એકવાર સંભળાયું અને પછી જ્ઞાનમાં એનાલાઇઝ થયું, એ બે વચ્ચેનો ગેપ જે છે, તો ત્યારે એ શ્રોત્ર ઇન્દ્રિયનું જ્ઞાન અવ્યક્ત છે એટલા મોમેન્ટ માટે. ખ્યાલ આવે છે? એના પછી આપણને ખ્યાલમાં આવે છે. અથવા સમજો કે તમે કંઈક બહુ એન્ગ્રોસ થઈને કંઈક કામ કરો છો અને હું તમારું નામ લઈને તમને બોલાવું, મળે તો પહેલી વાર કાને શબ્દ પડે છે પણ ધ્યાન ત્યાં જતું નથી, પછી બીજી વાર કે મલાય, એ મલાય, તો આપણને જરાક અલગ. બેસ્ટ એક્ઝામ્પલ, સૂતા હોઈએ અને કોઈ ઉઠાડે તો પહેલી બૂમમાં ઉભા નથી થતા ને, તો પહેલી બૂમના શબ્દ કાને પડે છે કે નહીં? આપણી અલાર્મ ક્લોક વાગે તો ઇનિશિયલી રિંગ કાને પડે છે, પણ આપણને એ કનેક્શન નથી બેસતું કે આ જે અવાજ કાને પડે છે એ મારી અલાર્મ ક્લોકનો સાઉન્ડ છે. એ કનેક્શન બેસતા થોડો ટાઈમ લાગે છે. આ અવ્યક્ત જ્ઞાન છે, અને એના પછી જ્યાં એ કનેક્શન બેસી જાય છે અને આપણને ખ્યાલમાં આવે એ વ્યક્ત છે. ખ્યાલ આવ્યો? તો જે અવ્યક્ત અવગ્રહ છે એને વ્યંજન અવગ્રહ કહેવાય, અને એના પછી જે વ્યક્ત અવગ્રહ છે એને અર્થ અવગ્રહ કહેવાય. આપણું જ્ઞાન એટલું સૂક્ષ્મ ફ્રેક્શન ઓફ ટાઈમમાં કામ કરે છે કે નહીં, તે આપણને આ બધા સ્ટેપ વન બાય વન થાય છે. તો અવગ્રહમાં પણ બે સ્ટેપ પડ્યા, કે પહેલા કે પદાર્થ આપણે જાણ્યો પણ આપણને એનું સેન્સ થયું નથી, એ વ્યંજન અવગ્રહ, અને એને આપણને ખ્યાલમાં આવ્યો, અને એમાં એના પછી ઓલી ઇન્ક્વિઝિટિવનેસ, ઈહા અને બધું આગળ થાય, તો વચમાં એ અર્થ અવગ્રહ થાય. આ ખ્યાલ આવે છે બધાને? અર્થ અવગ્રહ અને વ્યંજન અવગ્રહ બે પ્રકાર. તો હવે જો ઓબ્વિયસલી વિચાર કરો તો આ જે વ્યંજન અવગ્રહ છે, જે અવ્યક્ત પદાર્થનું છે, તો એમાં ઈયા અવાય ને ધારણા તો થતા જ નથી. કેમ કે જો આ થઈ જાય તો પછી અવ્યક્ત કેવી રીતના રહે? એટલે અવ્યક્ત માટે ખાલી અવગ્રહ જ અવેલેબલ છે. જે વ્યક્ત પદાર્થ છે એના માટે ચારે છે, બરાબર? ઓકે, તો આજે આપણે 4/6 કર્યા, તો હવે ટેકનિકલી આ 4 ની જગ્યાએ 1/6 હજી એડ થવા જોઈએ ને. ફરીથી આ 4/6 શું છે? આ ચાર પ્રકારના જ્ઞાન અને 6 ઇન્દ્રિયથી થાય છે. હવે આને સપોઝ આપણે વ્યક્ત પદાર્થમાં કહી લઈએ, તો જે અવ્યક્ત છે એમાં પણ 1/6 થવું જોઈએ ને. આ ખાલી અવગ્રહ, 6 ઇન્દ્રિયથી થનારું અવગ્રહ, ખ્યાલ આવે છે? પણ હવે જ્ઞાનનો પ્રોસેસ એવો છે કે આ આંખથી અને મનથી, આંખથી ને મનથી આ અવ્યક્ત પદાર્થનું જ્ઞાન થતું નથી. કેમ કે આંખેથી જોતા એ ડાયરેક્ટ વ્યક્ત છે. આપણે કોઈ આંખ બંધ કરી અને પટ્ટી ખોલે અને સામે દેખાય તો એ ડાયરેક્ટ વ્યક્ત જ છે, એમાં કોઈ એ અવ્યક્તનો ગેપ જ નથી. સિમિલરલી મનથી વિચાર કરે તો એ મનથી વિચાર કરતા એ ડાયરેક્ટ વ્યક્ત છે, એમાં વચમાં એવો ટાઈમ લેગ આવતો નથી. એટલે અહીંયા 1/4 થઈ જાય છે. બાકીની ચાર ઇન્દ્રિય જે છે, કાન, નાક, સ્પર્શ અને રસ, એમાં એવો અવ્યક્તનો ભેદ આવે છે. હવે એના પર તમે વિચાર કરજો, કેમ કે ઇમિડિયેટલી અપેરેન્ટ નથી, પણ તમે એના પર વિચાર કરીને કોરિલેટ કરશો તો હા, એવું જ થાય છે. એ જે અવ્યક્ત જ્ઞાન જે છે એ આંખનું એવું નથી, કાનથી ને નાકથી એવી રીતના એ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે થાય છે. જો ક્વેશ્ચન 273, અવગ્રહ આદિ જ્ઞાન બંને પ્રકારના પદાર્થમાં થઈ શકે? અવગ્રહ આદિ એટલે અવગ્રહ, ઈયા, અવાય, ધારણા બધું, તો ના. વ્યક્ત પદાર્થ એટલે પ્રગટરૂપ પદાર્થમાં અવગ્રહ આદિ ચારે જ્ઞાન થાય છે, પરંતુ અવ્યક્ત પદાર્થ એમાં ખાલી અવગ્રહ જ થાય છે. પછી 276, વ્યંજન અવગ્રહ અર્થાવગ્રહની માફક સર્વે ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે, તો વ્યંજન અવગ્રહ ચક્ષુ અને મન સિવાયની બાકીની ઇન્દ્રિયોથી થાય છે. ચક્ષુ અને મન સિવાયની બાકીની ઇન્દ્રિયોથી થાય છે, બરાબર? એટલે અત્યાર સુધી ટોટલ કેટલું થયું છે? 28. હવે જો હજી એક નવો કોન્સેપ્ટ આપણે એડ કરીએ છીએ, 4/6 એમને સમજાવ્યું ને એવી રીતના, ચાર પ્રકારના જ્ઞાન અને 5 ઇન્દ્રિય અને મન એ 6, તો ચારે પ્રકારના જ્ઞાન એ 6 ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે, તો એમાં 24 પ્રકાર બને છે. મન અને ઇન્દ્રિય દ્વારા થનારા આ ચાર જ્ઞાનમાં 24 પ્રકાર બને છે, અને જે અવ્યક્ત પદાર્થ છે એમાં ખાલી અવગ્રહ થાય છે, અને એ પણ ચાર ઇન્દ્રિયથી જ થાય છે, 6 થી નથી થતા, એટલે એમાં ખાલી ચાર પ્રકાર પડે. હવે જો આગળ હું આને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં છું, પછી આમાં વધારે ડિટેલ આપણે પછી જોશું. હવે જે પદાર્થો જે છે જેને મતિ જ્ઞાન જાણે છે, જે આ વ્યક્ત અને અવ્યક્ત બે પ્રકારના છે, એને વધારે ડિટેલમાં ક્લાસિફાય કરવા હોય તો એમાં 12 ભેદ હજી પાડે છે. 12 પ્રકારના પદાર્થ છે. 277, વ્યક્ત અને અવ્યક્ત પદાર્થોના કેટલા ભેદ છે? તો દરેકના 12 ભેદ છે. એટલે વ્યક્તના પણ 12 ભેદ અને અવ્યક્તના પણ 12 ભેદ. આ ભેદો બહુ સિમ્પલ છે. જો બહુ એટલે કે બહુ બધા પદાર્થને એક સાથે જાણ્યા, આપણે આ બધા હ્યુમન બિંગ છે ને અહીંયા આટલા બધા, અને આંખ બંધ કરીને અંદર આવું અને આંખ ખોલું અને આમ તરત જોઉં તો મને એક સાથે ઘણા બધા દેખાય છે, એટલે બહુ બધા પદાર્થ છે. અને કોઈ એક જ પર્સન બેઠું હોય તો તો એક પદાર્થ છે. પદાર્થ બહુ છે અથવા એક છે? હા, હવે આ ભેદો કયા છે એ જોઈએ છે કે બહુ પદાર્થો છે કે એક પદાર્થ છે, અથવા બહુવિધ છે કે એકવિધ છે. જેવી રીતના સમજો કે અહીંયા રૂમમાં ખાલી હ્યુમન્સ ન હોય, સાથે એનિમલ્સ હોય, પીરિયન્સ હોય, બર્ડ્સ હોય, અથવા મૂર્તિઓ હોય, અથવા તો ચેર્સ છે, બધાને અલગ અલગ ટાઈપના પદાર્થો છે કે નહીં? અને આંખ બંધ કરીને આવું અને તરત ખોલું અને અનેકવિધ પ્રકારો દેખાય છે, તો બહુવિધ એટલે અનેક અનેક પ્રકાર છે. અને એકવિધ એટલે ખાલી એક જ હ્યુમન્સ જ છે, બીજું કોઈ નથી. ખ્યાલ આવે છે? તો પદાર્થો બહુ છે કે એક છે, બહુવિધ છે કે એકવિધ છે? પછી આગળ, પછી પદાર્થો ક્ષિપ્ર છે અથવા અક્ષિપ્ર છે? હવે ક્ષિપ્ર એટલે શું? કે એ પદાર્થોને શીઘ્રતાથી જાણી શકાય છે એવા છે, અથવા અક્ષિપ્ર છે એટલે એને જાણતા ટાઈમ લાગે છે. પછી આગળ, અનિસૃત છે કે નિસૃત? નિસૃત એટલે નીકળેલા, અનિસૃત એટલે નહીં નીકળેલા. જેવી રીતના ઓલું પાણી છે એની અંદર હાથી અંદર છે નદીમાં, પણ એની ખાલી સૂંઢ બહાર આવે છે, તો સૂંઢ નીકળેલી છે. તો સૂંઢને જોઈને ખાલી સૂંઢને જાણવું તો એને નિસૃત જ્ઞાન કહેવાય છે. અને સૂંઢને જોઈને આખો હાથી અંદર છે એમ ઇમેજિન કરી લેવું એ અનિસૃત જ્ઞાન છે. ખ્યાલ આવે છે? આગળ, પછી અનઉક્ત છે કે ઉક્ત? ઉક્ત એટલે કહેલું અને અનઉક્ત એટલે નહીં કહેલું. જેવી રીતના આપણે કોઈ એક્સપ્રેશન જોઈએ મોઢા પર અને અંદરની ફિલિંગ જાણી લઈએ તો એ અનઉક્ત જ્ઞાન છે. અને કોઈ કહીને આપણને સમજાવે ત્યારે હું બહુ ગુસ્સે છું, અથવા એના ગુસ્સાને આપણે એનાલાઇઝ કરીને કરીએ તો એ ઉક્ત જ્ઞાન છે. ખ્યાલ આવે છે? આગળ, પછી છે ધ્રુવ અને અધ્રુવ. ધ્રુવ એટલે કે ઘણા કાળ સુધી એવું જ્ઞાન રહ્યા કરવું, કોન્સ્ટન્ટ રહેવું, અને અધ્રુવ એટલે એવું જ્ઞાન થવું, વયું જવું, થવું વયું જવું, અથવા હીનાધિક થવું, જ્ઞાન ઓછું વધારે થવું, અથવા રહેવું વયું જવું, એવા જ્ઞાનને અધ્રુવ કહેવાય છે. તો આ અનેક પ્રકારના જ્ઞાનના ભેદ છે, એનો ડિટેલ આપણે પછી નેક્સ્ટ ટાઈમ જોશું. હવે એનું પણ ગ્લિમ્પ્સ હું તમને આપી દઉં કે આને પણ હવે 12 થી મલ્ટીપ્લાય કરો અને આને 12 થી મલ્ટીપ્લાય કરો, તમે કેટલું ટોટલ થાય છે જોજો. આઈ થિંક આનું 288 થાય છે અને આનું 48, એટલે ટોટલ કરો તો 633. આ 336 મતિજ્ઞાનના ભેદો થાય છે, મતિજ્ઞાનના 336 ભેદ થાય છે. હવે એનું ડિટેલ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ. એના આ મતિજ્ઞાનના આટલા ભેદ જોયા પછી એના પછી આપણે ચારિત્ર ગુણની પર્યાયોમાં જશું. અત્યારે આપણે બધું જ્ઞાન ગુણની પર્યાયોને જોઈએ છે ને, એના પછી બાકીની પર્યાયોને આપણે પછી જોશું. ચાલો, જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું દો. બોલો જીનવાણી માતનો.